હોય છે કે શું કામ પંચાર્થમાં પડો છો? આત્મા છે, કર્મ છે, મોક્ષ અને પુણ્ય પાપ છે, આવું તો ધર્મ છે, રહેવા જો ને. ચોપાટી ઉપર જઈ બેઠા બેઠા ભેળપુરી ખાવ. આ કિનારા ભણેલા માણસો એમને અમારી પાસે આવું પંચાત્મા પડવા જેવું લાગે. શરીર છે ત્યાં સુધી ભૌતિક ધારા, ત્યાંથી આગળ જઈને શરીર છે પણ આત્મા નથી તેમ નકાર કર્યો, તે પણ ભૌતિક ધારા આત્મા છે. તે આધ્યાત્મિક ધારા જ્યારે આ ધારામાં દાખલ થાય છે ત્યારે આધ્યાત્મિક સાધનાની શરૂઆત થાય છે. દેહ છે એવી ધારા છે, એની પાછળ આહાર, ધન, નિદ્રા, વિષયભોગ, ભય, આ બધી વૃત્તિઓ આવશે અને તેની પાછળ જીવન જશે. મોટાભાગના લોકોનું જીવન વૃત્તિઓ તરફ જાય છે. આધ્યાત્મિક ધારામાં આત્મા છે તે સ્વીકાર, પણ સાથે સાથે દેહ છે તે પણ સ્વીકાર. ભૌતિક ધારામાં દેહનો સ્વીકાર અને આધ્યાત્મિક ધારામાં બેનો સ્વીકાર. આત્મા પણ છે અને દેહ પણ છે, બે દ્રવ્યો આવ્યા. આત્મા દ્રવ્ય પણ છે અને ભૂતગલ એટલે કે જળ દ્રવ્ય પણ છે. દેહ જળ અને આત્મા ચેતન છે. તમારું અસ્તિત્વ એ દેહ સંબંધિત નથી પણ આત્મા સંબંધિત છે. દેહમાં આત્મા છે પણ દેહ તે આત્મા નથી, અને ક્યારેક આ દેહમાંથી આત્મા વિદાય પણ લેશે. આ ખોળિયું ખાલી કરીને જવું પડશે. આ દેહરૂપી કપડાં બદલવા પડશે, પણ કપડાં બદલવાથી તમે બદલાતા નથી. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે
પાંસાસી જીર્ણાની યથા વિહાય નિવાની ગૃહણાતી નૃપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાનન્યાની સંયાતી નિવાની દેહી. જૂના કપડાં ઉતાર્યા અને નવા પહેર્યા. નાના છોકરાઓને નવા કપડાં પહેરવાની મજા આવે. દિવાળીમાં નવા કપડાં પહેરે એટલે બધાને બતાવે અને ખુશ ખુશ થાય. આ કપડાં બદલાય છે પણ પોતે બદલાતો નથી, તેમ દેહ બદલાય છે પણ આત્મા બદલાતો નથી. આત્મા છે તે વાત અધૂરી છે. હવે બીજી વાત પણ કરવી છે. આત્મા છે તો ખરો, આત્મા છે તો ખરો પણ એ આત્મા નિત્ય છે. આત્માનો સ્વીકાર કર્યા પછી જે આધ્યાત્મિક સાધના થાય, જે ધર્મ સાધના થાય તે સંવ સુધી લઈ જાય, અને આત્માનો સ્વીકાર કર્યા પહેલાં જે સાધના થાય તે પુણ્ય સુધી લઈ જાય. પુણ્ય સુધી આપણે આવ્યા છીએ, સંવ સુધી ગયા નથી, તેથી જ આપણે અહીં આવ્યા છીએ. સંવ સુધી જો તમે જાઓ તો કર્મનો બંધ પણ તૂટે ને કર્મ નિજરા થાય અને મોક્ષની પ્રાપ્તિ પણ થાય. જગતમાં દેખાય છે કે નિત્ય કંઈ નથી. ઘર બનાવ્યું, કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો, કોઈક દિવસ ઘર પણ પડી જાય અને રહેનારો પણ ચાલ્યો જાય. જીવન કાં નહીં ઠીકાના હૈ, એક દિન જગત સે જાના હૈ. એક દિવસ જગત અને સંબંધો બધું છોડીને જવાનું છે. જોત જોતામાં ચાલ્યા જઈશું. પત્ની ગઈ, પુત્ર ગયો, માતા પિતા ગયા, મિત્રો સ્વજનો ગયા, કેટલાય લોકો ગયા હશે. આંખ ભીની થઈ હશે, રડ્યા હશો, હૈયામાં વેદના થઈ હશે, મૂંઝવણ થઈ હશે, અરે રે અમને નોંધારા મૂકીને ગયા, એકલા મૂકીને ગયા. આ દુઃખ પણ વ્યક્ત કર્યું હશે કે તમારા ઉપર કેમ જીવાશે, પરંતુ કોઈ ઉપાય નથી. આ બધું દેખાતું હોવા છતાં કાયમ કંઈ રહેતું નથી. કાયમ રહે એવું કંઈ છે, અને તે વખતે ધ્વનિ આવે છે કે કાયમ રહે છે તે આત્મા છે, આત્મા નિત્ય છે. જો આ આત્મા નિત્ય ન હોત તો આ બધા શાસ્ત્રો કોને માટે વાંચશો? જો આત્મા જ ન હોય અને આત્મા નિત્ય ન હોય તો શાસ્ત્રોને કરવા છે શું? સાધનાને કરવી છે શું?
અરે આત્મા તો છે અને તે આત્મા નિત્ય પણ છે. નિત્ય છે એટલે ત્રણે કાળે ટકી રહે છે. ભૂતકાળમાં હતો, વર્તમાન કાળમાં છે અને ભવિષ્યમાં પણ હશે. હતો, છે અને હશે. તમે ત્રણેય કાળ પણ તમારું ઘર, તમારા સંયોગો ત્રણેય કાળ નહીં. તમે ત્રણેય કાળ પણ તમારી બાહ્ય સંપત્તિ ત્રણેય કાળ નહીં. આત્મા ત્રણેય કાળ હશે જ હશે. એના માટે એક શબ્દ છે, સત. જેનું ત્રણેય કાળ જેનું અસ્તિત્વ છે તે સત છે. તે તત્વ શોધી કાઢવું પડશે. જે ત્રણેય કાળ રહેનાર હોય, જેની કન્ટિન્યુટી હોય, જેનું સાતત્ય હોય, જે સદાય હોય, ભવિષ્યકાળમાં પણ હોય એવું સદાય રહેનાર તત્વ તે આત્મા છે. અને તે સદાય રહેનાર એટલે નિત્ય છે. આત્મા છે તે નિત્ય છે. જે કરતા નિજ કર્મ, જે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. મેં ગઈકાલે કહ્યું હતું કે બીજમાં આખો વડલો છે, ભરૂચ પાસે કબીર વટ છે, તેની શાખાઓ માઇલો સુધી ફેલાયેલી છે. આટલો મોટો વડલો એ નાના બીજમાંથી થયો છે. આ 43મી ગાથા એ બીજ છે અને ચૌદ પૂર્વ તે વડલો છે. બસ રાષ્ટ્રનો વિસ્તાર આ 6 પદો ઉપર છે. વિસ્તારલી આગમો અને 14 પૂર્વ આના ઉપર છે. અનંત જ્ઞાનીઓના જ્ઞાનનો ઉપદેશનો વિસ્તાર આના ઉપર છે.
એક વાત એવી આવી કે આત્મા છે, પણ તે શબ્દ આપણા લિસ્ટમાં ન હતો. આપણા લિસ્ટમાં શરીર છે એમ હતું. આપણી ઓળખાણ શરીરની ઓળખાણ છે, પણ શરીરમાં રહેલ આત્મા સાથે નથી. પત્ની એમ કહે છે, હું મારા પતિને બરાબર ઓળખું છું, અને પતિ એમ કહે છે, હું મારી પત્નીને બરાબર ઓળખું છું. પરંતુ તેઓ ભૂલ કરે છે. તેઓ શરીરને ઓળખે છે, પણ શરીરમાં રહેલાને ઓળખતા નથી. મને કહેવાનું મન થઈ જાય છે કે પતિ પત્ની બહેના છે, પણ એક દિવસ મરતા પહેલાં આત્માનો અનુભવ કરી જજો. અમે તે વાત આ શરીરમાં આત્મા છે એવું જોજો. ઓળખાણ બદલાઈ જશે. માલ આત્મા છે અને શરીર લેબલ છે. શરીર હોવું તે એક વાત અને આત્મા હોવો એ બીજી વાત. આત્માનું અસ્તિત્વ માનશો તો આધ્યાત્મિક ધારામાં પ્રવેશ મળી જશે. આ સમ્યક જ્ઞાન, આ સમ્યક ચારિત્ર, આ 6 લેશિયા, આ 8 કર્મો અને તેના પ્રકારો, એ કોના બધા ઉપર થશે? આત્મા છે તેના ઉપર ઉભા થશે. જો આત્મા જ ન હોય તો કશીની જરૂર નથી. આ 6 સૂત્રો, પહેલા સૂત્ર આત્મા છે. ભલે અનુભવ નથી, પણ અનુભવ છતાં પહેલાં સ્વીકાર, અને સ્વીકાર કરતાં પહેલાં શ્રદ્ધા, શ્રદ્ધા થતાં પહેલાં શ્રવણ. શ્રવણ માટે જ્ઞાની પુરુષોએ જોયું, જ્ઞાની પુરુષોએ પાસેથી શ્રવણ મળ્યું, તેની શ્રદ્ધા થઈ, તેનો સ્વીકાર થયો એટલે શ્રદ્ધા થયા. પછી તાલાવેલી જાગશે કે જેના મેં સ્વીકાર કર્યો છે, એનો મેં સ્વીકાર કર્યો છે, તેને જોયો નથી, અનુભવ્યો નથી, પ્રથમ અનુભવ થયો નથી, તો મારે પ્રગટપણે અનુભવ કરવો છે. એ તાલાવેલી જાગશે ત્યારે સાધનાને અગ્નિ અંદર પ્રજ્વલિત થશે.
કુંદાચાર્યજીએ સમયસારમાં કહ્યું છે કે વારંવાર શ્રવણ, મનન અને નિધિ ધ્યાસન નામનો પ્રચંડ અગ્નિ પ્રજ્વલિત કરીને હે આત્મા તું છો તેનો નિર્ણય કરી લે. યાજ્ઞવલ્કય અને મૈત્રી ઋષિ દંપતી હતા. યાજ્ઞવલ્કયને બીજી પત્ની કાત્યાયની હતી. એમણે બંનેને કહ્યું કે હું અરણ્યમાં, જંગલમાં, એકાંતમાં સાધના કરવા જાઉં છું, માટે આ બધું મારી પાસે જે કંઈ છે તે તમને બંનેને વેચી આપું છું. આ કાત્યાયનીનો ભાગ અને આ મૈત્રી તમારો ભાગ. કાત્યાયનીએ કહ્યું કે ભલે, ધન્યવાદ, તમે પક્ષપાત ન કર્યો અને વેચી આપ્યું. મૈત્રીએ કહ્યું કે મારે એ પૂછવું છે કે તમે આ કેમ છોડો છો, અમને કેમ આપો છો? ત્યારે યાજ્ઞવલ્કય એમ કહે છે કે આ અનિત્ય છે અને સુખ આપી શકે તેમ નથી, આમાં સુખ નથી, માટે છોડું છું. મૈત્રીએ કહ્યું, આજે મેં તમને ઓળખી લીધા કે જે સુખ આપી શકે તેમ નથી તે અમને વળગાડો છો, અને તમે પોતે અમૃત મેળવવા જાઓ છો. અમે પણ તમારી સાથે આવીશું, અમારે પણ અમૃત જોઈએ છે, નાશવંત પદાર્થો જોઈતા નથી. ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે કે અવિદ્યા મૃત્યુમિત્વા. આ જગ્યાએ અવિદ્યાનો અર્થ વિજ્ઞાન છે. તમે વિજ્ઞાનનો ઇનકાર નહીં કરી શકો. આજે તમને જે સુખ સગવડ મળે છે તે વિજ્ઞાનથી મળે છે. સાહેબ, 4 કલાક આ વીજળી જાય તો તમારું શું થાય તે તમે જાણો. કેવા ઊંચા નીચે તમે થાઓ છો, કેટલી બળતરા અને મૂંઝવણ થાય છે. લાઇટ ગઈ 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 એમ કહી નિશાસા નાખો છો અને પાછી આવે ત્યારે નાચી ઉઠો છો. આ વીજળીનો ચમત્કાર છે, આ વિજ્ઞાનનો ચમત્કાર છે. વિજ્ઞાનથી ભૌતિક સુખ પ્રાપ્ત થશે, પણ અમૃત તત્વની પ્રાપ્તિ નહીં થાય. મૈત્રી કહે છે કે હે ઋષિવર, જેનાથી અમૃત પ્રાપ્ત થાય તે અમને જોઈએ છે.
પહેલી વાત, આત્મા છે આ છે માં તમે સમજ થાવ, હાલ થાવ તેમ હું કહેતો નથી, પણ સમજો કે આત્મા છે તો આત્માનો સ્વીકાર થયો. અત્યાર સુધી દેહ છે, દેહ છે એક જ પક્ષનો સ્વીકાર હતો, આહાર, વિષય ભોગ, ધન ઉપાર્જન, સંગ્રહ, ભય, કામ વાસના, આ મેળવવું, સાચવવું, સંભાળવું, લડવું, ઝઘડવું, પચાવી પાડવું, આપવું, રોવું, આમ એક જ પક્ષે જીવન હતું. અને જ્યારે આત્મા છે તે નિર્ણય થશે ત્યારે શરીર મહત્વ ઓછું થશે, શરીરનું મહત્વ ઓછું થશે. એનો અર્થ એમ નથી કે ગજવામાંથી નોટો ફેંકી દો, પરંતુ તેની પાછળ જે ઘેલછા છે તે મટી જશે, કારણ કે આત્મા છે અને આત્મા દેહથી જુદો છે તેનો સ્વીકાર થયો.
બસ અહીંયા આપણે આજની વિચારમાં શરૂઆત કરી. જગતની અંદર બે વિચારધારા છે. કઈ કઈ? એક ભૌતિક ધારા અને બીજી આધ્યાત્મિક ધારા. ભૌતિક ધારા એટલે દેહ, દેહ છે, સંસાર છે, પદાર્થો છે, સંપત્તિ છે, સમૃદ્ધિ છે, આ બધી ભૌતિક ધારા. એમાં શરીરથી વિચાર આગળ જતો નથી. જે કંઈ છે એ બધું શરીર માટે છે. જો શરીરને અનુકૂળ નથી તો પછી એની કંઈ કિંમત નથી. કેટલાય સાધનો છે પણ આપણને ફાવતા ન હોય તો, સરસ મજાનો બ્લેન્કેટ હોય પણ ઉનાળામાં બ્લેન્કેટ આપણને ગમે, તો ભૌતિક એ સાધન છે પણ શરીરને અનુકૂળ નથી તો નથી. એટલે ભૌતિક વિચારધારાનું સૂત્ર શું, કેન્દ્ર શું? દેહ, શરીર. બધું સરસ છે પણ શરીરને અનુકૂળ છે તો જ છે. જો દેહને પ્રતિકૂળ છે તો ભૌતિકમાં એ મિલકત લાખો રૂપિયાની હોય, એ વસ્તુ ગમે તેટલી કિંમતી હોય, મૂલ્યવાન હોય, પણ તો આપણે મને એનો કોઈ મહત્વ નથી. ભૌતિક વિચારધારા જગતમાં ચાલે છે એ દેહ આધારિત છે. દેહ તે સર્વસ્વ છે, દેહ તે જ હું છું, દેહથી જ બધું છે, દેહના મહાત્મ્યમાં આખી દુનિયાનું મહાત્મ્ય એનું આવી ગયું. આ વિચારધારા ભૌતિક છે. એટલે ચારવાકે આ વિચારધારાના સૂત્રમાં કીધું, ખાવ પીઓ, દેવું કરીને ઘી પીઓ, જલસા કરો, કાલ કોણે દીઠી છે. આખી ભૌતિક વિચારધારામાં દેહ અને દેહનું સુખ, દેહ એટલે ઇન્દ્રિયો. દેહ શું છે? પાંચ ઇન્દ્રિયોથી દેહ છે, તો દેહ એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોનું સુખ એ ભૌતિકતાનું કેન્દ્ર છે. ઇન્દ્રિયોનું સુખ નથી તો એવું કોઈ સાધનની અહીંયા મૂલ્યાંકન નથી. તો એ વિચારધારા ભૌતિકતાની છે. અને પછી બીજી વિચારધારા છે આધ્યાત્મિકતાની. આધ્યાત્મિકતાની વિચારધારામાં આત્મા છે અને દેહ પણ છે. અહીંયા આત્મા પણ છે અને દેહ પણ છે, બંને છે, પણ એ બંને સંબંધથી છે, સંયોગથી છે, સંગથી છે. એટલે ત્યાં એક પ્રકારની આધ્યાત્મિક ધારામાં બંને તત્વના સ્વીકાર સાથે મુખ્ય અને ગૌણનો નિર્ણય આવે છે. મુખ્ય શું છે? આત્મા. એ આત્મા છે, એ આત્મા દેહમાં છે, પણ દેહ તે આત્મા નથી. આમ સ્પષ્ટ, કેમ કે દેહ વિનાનો આત્મા એ આત્મા છું, આત્મા છું એનો કંઈ, એ પણ એક કોરી કલ્પના થશે, શુષ્ક જ્ઞાન થશે. શુષ્ક જ્ઞાન જે નયાભાસી હોય એ આત્મા છું, આત્મા છું દ્રવ્ય દ્રષ્ટિ કર્યા કરે, પણ શરીરમાં રહીને દ્રવ્ય દ્રષ્ટિ છે. જો શરીર નથી, જો પર્યાય નથી, જો અવસ્થા નથી, જો હાલત નથી, તો તને આત્માનું શું ચિંતન? એટલે અહીંયા જડ અને ચેતન બે સત્તાનો સ્વીકાર છે, બંને સત્તાનો સંયોગ છે, અને સંયોગોની અંદર મારું ખરું સ્વરૂપ, જે કૃપાળુદેવે પ્રશ્ન કર્યો શું સ્વરૂપ છે મારું, ખરું નો ક્યારે વિચાર થાય? જ્યારે બે હોય ત્યારે નક્કી કરવું પડે ને કે સાચું શું અને ખોટું શું. જો બે જ ન હોય તો શું ખરું નો વિચાર કરવો પડે? એક જ છે, શું ખરું કે શું ખોટું? બહુ વિચાર કરવો પડે જ્ઞાનીની વાતમાં કે મારું સ્વરૂપ ખરું શું. એ વિચાર આત્મિક વિચારધારામાં આવે કે ભાઈ બે દેખાય છે, સંયોગ દેખાય છે, સંધિ દેખાય છે, સમન્વય દેખાય છે, હવે આની અંદર મારું ખરું સ્વરૂપ કયું? આ વિચારધારા આત્મિક ધારામાં આવે. એક જ હોય તો એની અંદર બે વિચાર આવે જ નહીં. એટલે આખી વાત અધ્યાત્મની વિચારધારામાં મુખ્યપણે આખા દર્શન શાસ્ત્ર છે એમ કે છે કે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં, એ રીતે જ વસ્તુનો વિચાર થાય. એક નહીંથી વિચાર થાય એ એકાંત છે, એ અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે. ગમે તેટલો એ વિચાર શ્રેષ્ઠ હોય તો પણ સત્ય નથી, હકીકત નથી, સાપેક્ષ છે. સાપેક્ષમાં બીજું અસ્તિત્વ છે, સંયોગમાં કંઈક છે, સાથે કંઈક છે. પર્યાયાર્થિક નહીંમાં પર્યાયનો વિચાર કરતા કોઈ દ્રવ્ય છે અને દ્રવ્યાર્થિક નહીંમાં દ્રવ્યનો વિચાર કરતા પર્યાય પણ છે. એટલી સૂક્ષ્મ વિચારણા જ્ઞાનીઓએ એવી અદ્ભુત રીતે એની ગૂંથણી કરી છે. તત્વની ગૂંથણી એવી છે કે જો સમજપૂર્વક જરા એ પોતે વિચાર કરે તો આ વસ્તુ પકડાયા વિના રહે નહીં. એટલે દેહમાં આત્મા છે પણ દેહ તે આત્મા નથી. અને એને ઉપમા આપી કપડાની માફક કે શરીર ઉપર કપડાં છે, એ કપડાં ઉતાર્યા કરો પણ શરીર રહ્યા કરે છે. એ શરીર છે, વસ્ત્ર છે તો એ બદલાયા કરે પણ આત્મા રહ્યા કરે. આત્મા હોવાને કારણે જે બાકીની વિભાવનાઓ છે જગતની અંદર, બાકીનું સત્ય દેખાય છે એ આત્માને કારણે દેખાય છે કે ભાઈ જુઓ આ કર્મ છે, મોક્ષ છે, પુણ્ય પાપ છે, પરિભ્રમણ છે, જન્મ મૃત્યુ છે, આ બધું શેને કારણે છે? આ નક્કી શેના આધાર ઉપર થયું? જો દેહ હોત તો વાત પૂરી થઈ કે ઉત્પન્ન થયો ને ખતમ થયો, હવે શું એનો વિચાર કરવાનો છે? સાતત્ય વિચારનું સાતત્ય, તત્વજ્ઞાનનું સાતત્ય શેના કારણે આવ્યું? કર્મ આવશે તો કંઈ પૂર્વે બંધાયા છે, છૂટવાના છે, બંધન છે, મુક્તિ છે, જન્મ છે, મરણ છે, પરિભ્રમણ છે, ગતિ છે, આ ગતિ છે, એકેન્દ્રિયપણું છે, સંજ્ઞીપણું છે, પંચેન્દ્રિયપણું છે, આ બધા વિકલ્પો તાત્વિક એનો આધાર શું? જો કેવળ આત્મા હોય તો એકેની શું જરૂર છે? જો કેવળ આત્મા હોય તો એકેની શું જરૂર છે? અને કેવળ શરીર હોય તો એની શું જરૂર છે? આ આખું આટલા બધા જ્ઞાનીઓએ આટલા તત્વજ્ઞાનના ગ્રંથો લખ્યા, એની જુદી જુદી આખું વિજ્ઞાન લખ્યું, એ વિજ્ઞાન શેના કારણે લખ્યું છે? એના મૂળમાં શું છે? કે મૂળ આત્મતત્વ છે, એક તત્વ નિત્ય છે, એની સાથે સંયોગથી જોડાયેલું બીજું તત્વ છે, એક ચેતન તત્વ છે, એની સાથે જોડાયેલું જળ તત્વ છે. જળ ચેતનનો સંયોગ જ્યારે થાય છે ત્યારે આ સંસારની રચના, આ વિશ્વની રચના, આ લોકની રચના વગેરે થાય છે. બંને તત્વ જો એકલું છે એકાંતે તો કંઈ મુશ્કેલી પણ નથી, સમસ્યાય નથી, કોઈ તત્વજ્ઞાન પણ નથી, કોઈ દર્શન પણ નથી. જે છે એ દ્વય ભાવ છે, જગત છે એ દ્વય ભાવ છે, સંસાર છે એ દ્વય ભાવ છે, જીવન છે એ દ્વય ભાવ છે. તો આ વિચારધારા જે આધ્યાત્મિક વિચારધારા છે એ સત્ય વિચારધારા છે, માત્ર ભૌતિક વિચારધારા છે, એક જડ તત્વની જ વિચારધારા છે, એક વિનાશી તત્વની જ વિચારધારા છે, એ વિચારધારા અસત છે. એ વિચારધારામાંથી કંઈ નિપજશે નહીં, કેમ કે જે છે એ ઉત્પન્ન થયું અને નાશ થવાનો છે, વાત પૂરી થઈ ગઈ, કંઈ આગળ પાછળ રહેતું નથી. તો વિચાર બહુ સરસ રીતે કરવા માટે અહીંયા મુનિશ્રીએ પહેલાં ભૂમિકા આપી છે, અને એને આ બે વિચારધારાને કહ્યું કે જગતની અંદર બધું જ મૂકીને છોડીને બધું ચાલ્યા જવાનું જ છે, તો પછી કંઈ વિચારધારા છે નહીં, પણ આત્મા છે, ત્રણ કાળ ટકવાવાળો છે, એ રહેશે, બધું જશે પણ આત્મા રહેશે. એ વિચાર ઉપર કે ભાઈ વસ્તુ ત્રણેય કાળ નથી, પોતાનું મકાન ત્રણેય કાળ નથી, પોતાનો પરિગ્રહ ત્રણેય કાળ નથી, પોતાનું શરીર ત્રણેય કાળ નથી, પોતાના સંબંધીઓ પણ ત્રણેય કાળ નથી, પણ પોતે ત્રણેય કાળ છે, એનું અસ્તિત્વ છે. આ તત્વ શોધી કાઢવું પડે કે આ તત્વ શું, આ તત્વનું સ્વરૂપ શું. છ પદની જે સ્થાપના થાય છે એમાં પહેલા આત્મપદની સ્થાપના થાય છે, માંડણી આત્માની થાય છે. અધ્યાત્મમાં જો આત્મપદની સ્થાપના નથી તો અધ્યાત્મ જ નથી, તો એ પદાર્થ વિજ્ઞાન છે. પદાર્થ વિજ્ઞાનની કેટલી બધી પ્રગતિ આ 21મી સદી સુધીમાં કહીએ તો કેટલી બધી પ્રગતિ છે પદાર્થ વિજ્ઞાનની, પણ પદાર્થ વિજ્ઞાનની અંદર આત્મા નથી. પદાર્થ વિજ્ઞાનમાં જે વસ્તુ ઉત્પન્ન થાય છે એની સાથે એનું એક્સપાયરી ડેટ મૂકવી જ પડે, જાણો ન જાણો એ વાત પછી છે. ગમે તે વિજ્ઞાનનું સાધન લ્યો એ કાયમી હોય ન રહી શકે, કેમ કે વસ્તુનો સ્વભાવ નથી, પદાર્થનો સ્વભાવ નથી. એ પરિણતિ થયા કરશે, બદલા કરશે, એટલે એનું અસ્તિત્વ હવે એ જ રૂપે સદા રહી શકે નહીં. એ અસતનું વિજ્ઞાન છે. એટલે અહીંયા કહ્યું કે આ બધી વસ્તુ છે એ તત્વ શોધી કાઢવું પડશે કે જે ત્રણેય કાળ રહે છે, જેનું સાતત્ય છે, જે સદા હોય છે, આવું સદા નિરાણું તત્વ, તો એના આધાર ઉપર દર્શન થાય, એના આધાર ઉપર તત્વની શોધ થાય, એના આધાર ઉપર વિચાર થાય. જીવને પોતાનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે, તત્વ જાણવામાં ન આવે, છ પદની સ્થાપના કરે છે બોધનું કેન્દ્ર, કે બોધ સાચો શું, અસ્તિત્વનું ભાન કરાવે એ બોધ. બોધ બહુ સુંદર છે, બહુ સરસ વાત કરી, કલાક બે કલાક વાતોના ચાપડા માર્યા, પણ એના અસ્તિત્વનું એને ભાન થયું નહીં કે હું કોણ છું, એ થયું નહીં. એ બોધ શું કામનો, એ આવ્યો, મનોરંજન થયું અને ચાલ્યો ગયો. અહીંયા કહે છે કે નક્કી કરવાનું છે કે આખું સંસાર છે એ વટવૃક્ષ જેવું છે, 14 રાજલોકનું પરિભ્રમણ છે એ વટવૃક્ષ જેવું છે, 4 ગતિ છે, 84 લાખ યોની છે, 1 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધીની શરીરની રચના છે, 6 કાયના જીવોનું સ્વરૂપ છે, આનું બીજ શું, બીજ શોધવું પડશે. જેમ કહ્યું કે કબીરજીનો વડલો એ 1000 માઇલ ફેલાયેલો છે, પણ એનું બીજ તો નાનું છે. બીજ સત છે, બીજનું સાતત્ય છે, તો આ વૃક્ષનું સાતત્ય છે. સંસાર વૃક્ષ છે, જગત વૃક્ષ રૂપે છે, અનેક રૂપ એના જોવા મળે છે, જુદા જુદા ડાળીઓ જાય છે, નવી કૂંપણો ફૂટે છે, તો આનું બીજ છે, આત્મા છે. એક પદ આપણે ગઈકાલે બોલ્યા હતા ને, આ ભવ વણ ભવ છે નહીં, એ જ તત્વનું મૂળ, વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. આ ભવ છે એ જ બતાવે છે કે આગલો ભવ હતો, આ ભવ છે એ જ નક્કી કરે છે કે આવતો ભવ. બીજ છે અહીંયા જે આત્મતત્વ છે એ ભવના રૂપમાં છે, એ જ્યાં સુધી મુક્ત થતું નથી ત્યાં સુધી આ ભવની પરંપરા છૂટતી નથી. તો કે છે આ મોટો વડલો છે, તમામ તત્વજ્ઞાન એક આત્મા ઉપર જ સ્થગિત થયેલું છે, પ્રતિષ્ઠિત થયેલું છે. જો આત્મા નથી તો એકેય દર્શન એક ગ્રંથો, એક વિચારધારા અને આ જબરજસ્ત સંપ્રદાયો, આચાર્યો, મંદિરો, મસ્જિદો, જે કાંઈ મૂકો તે કોઈ અસ્તિત્વ નથી. પંથ સંપ્રદાય, ગચ્છ ગચ્છ સંઘાડા, કાંઈ આત્મા નથી તો કશું જ નથી. તો એક આ લિસ્ટમાં કહે છે કે આત્મા શબ્દ આપણી પાસે નહોતો. વિજ્ઞાન પાસેનું લિસ્ટ મોટું છે, પદાર્થોનું અને પદાર્થની સ્થિતિનું લિસ્ટ વિજ્ઞાન પાસે ઘણું મોટું છે. એ સંશોધન ચાલ્યા જ કરે છે, એ પદાર્થના એક એક અણુને તોડી તોડીને જુદા જુદા રૂપ કાઢે છે, પણ ક્યાંય આત્મા નામનું એના લિસ્ટમાં હજી છે નહીં. એટલે કે છે, જો આત્મા જ ન હોય તો કાંઈ કહેવાની જરૂર નથી. આ સમ્યક ચારિત્ર, આ આઠ કર્મ, છ લેસિયા, આ ચાર ગતિ, આ બધું જો આત્મા હોય તો છે, આત્મા ન હોય તો કંઈ નથી. એ વાતનું એક શાસ્ત્રીય ઉદાહરણ આપ્યું. યાજ્ઞવલ્ક્ય ઋષિ હતા. એ ઋષિને બે પત્ની, એક પત્ની મૈત્રેયી અને બીજી કાત્યાયની. ઋષિને એકદમ હવે વૈરાગ્ય આવ્યો એટલે એમણે હવે એકાંતમાં સાધના કરવાનું નક્કી કર્યું. ઋષિઓ ગૃહસ્થી હતા એટલે એમણે શું કર્યું, પોતાની સંપત્તિના બે પત્ની હતી, બે ભાગ કરીને બંનેના આપ્યું. ઓલી કાત્યાયની ખુશ થઈ ગઈ કે અણમાનીતી હતી છતાં પણ ન્યાય કર્યો પતિએ, બરોબર બે ભાગ સરખી રીતે કરા અને અમને આપ્યું. સારું તમે વેચ્યું, કોઈ પક્ષપાત વિના વેચણી કરી અમને અમારો ભાગ આપ્યો, બહુ સારું, ધન્ય થયા અમે, તમારો આભાર માનીએ. ઓલી મૈત્રીએ વિચાર કર્યો, એ ઋષિ પત્ની હતી, તત્વનો વિચાર કરનારી હતી, એણે કહ્યું કે આ બધું પછી, પેલા કહ્યું કે તમે આનો ત્યાગ શું કામ કર્યો, તમને શું વાંધો આવ્યો, બધાને સુખ જોઈએ છે, બધાને શાંતિ જોઈએ છે, તમે એ જ પાઠ ભણાવો છો ગુરુકુળમાં, તમે કયો તો ખરા કે છોડો છો શું કામ. ઋષિએ જવાબ આપ્યો કે આ સંપત્તિથી શાંતિ ન મળે, અમે તો આત્મ પ્રાપ્ત કરીને અમૃત મેળવવા માટે અરણ્યમાં તપ કરવા જઈએ છીએ, આ બધું છોડીને જઈએ છીએ. મૈત્રી કે હવે ખબર પડી કે જેમાંથી સુખ નથી મળતું એ અમને વળગાડો છો અને સુખ લેવા તમે જાઓ છો. ઋષિ પત્નીઓ પણ કેટલી તત્વજ્ઞાનીઓ હશે એ ખબર પડે છે. એને કીધું કે જો તમારે આ ન જોઈએ, તમને જો આમાં સુખ નથી એવું થયું છે તો અમને પણ આનો ખપ નથી, અમે પણ તમારી સાથે એ જ સાધના કરીશું કે જે અમૃતની સાધના છે. એ વાત મૂકીને આખું અધ્યાત્મની વિચારધારામાં આત્મા છે એ અમૃતરૂપ છે, આત્મિક સુખ છે એ અમૃત જેવું સુખ છે, શાશ્વત છે, સનાતન છે અને હંમેશને માટે રહે એવું છે, એ શરૂ કર્યું. એટલે વિજ્ઞાનથી ભૌતિક સુખની પ્રાપ્તિ થાય પણ અમૃત તત્વની પ્રાપ્તિ ન થાય. જેનાથી અમૃત પ્રાપ્ત થાય તે અમારે જોઈએ છે અને એ આત્મા સિવાય ક્યાંયથી મળી શકે એમ નથી. આ વાત હવે શરૂ કરી અને અહીંયા એની માંડણી કરી છે કે પહેલી વાત છે કે આત્મા છે. પેલો શું કીધું ગાથામાં, આત્મા છે, આટલું જ મૂક્યું. આપણે આત્મા શબ્દ આપણી ડિક્શનરીમાં આવ્યો પણ છે શબ્દ નથી આવ્યો, હજી જોયો નથી, જાણ્યો નથી, અનુભવ્યો નથી, ઓળખાણ નથી, ખબર નથી, ઠેકાણું નથી, જન્મારામાં કોઈ દી ભાયડો નથી. તો આ શબ્દ તો નવો તમે આપ્યો પણ પદની સ્થાપના કરવી છે એમાં મહત્વનું આત્મા કે છે. બહુ સરસ આ સમજણ આવે કે છે પદની સ્થાપના હજુ પેલા પદની આપણામાં થઈ નથી. આત્મા શબ્દો એ સાંભળો એટલે હવે બોલશું બધે કે મારા આત્મા જોઈએ છીએ. જેમ એકાદું ઘરેણું જોતું હોય, એકાદું ફર્નિચર જોતું હોય, એકાદું નવું મકાન લેવું હોય, એકાદું નવું વાહન લેવું હોય, જેમ મારે એ જોઈએ એમ મારે આત્મા જોઈએ. કેમ કે મારી પાસે અનેક વસ્તુ છે, એમાં એક ખૂટે છે, આ નવું સાંભળ્યું, આત્મા પણ હોવો જોઈએ. લ્યો હવે આત્મા લઈએ, બધું મેળવવું તો થોડુંક આત્મા મેળવીએ, અને મફતમાં મળે છે એમાં શું વાંધો છે? હું શું કામ છે આત્મા મેળવવાની? સુધીરભાઈ, બાકીનું જે કંઈ લેવું હશે આ દુનિયામાં, જે કંઈ એક પણ વસ્તુ વગર પૈસે મળતી, એક પણ વસ્તુ વગર પૈસે નથી મળતી. કાંઈ પણ જોતું હોય આ દુનિયામાં, પગ મૂકો ને પૈસા વિના કામ થતું નથી. ગાંઠમાં જોર હોય તો જ મળે છે. સામાન્યમાં સાનુક છૂછા જેવી વસ્તુ મફત નથી મળતી, અને અહીંયા આત્મા જેવી વાત મફત મળે, સદગુરુ મફત મળે, બોધ મફત મળે, સત્સંગ મફત મળે, સત્સમાગમ મફત મળે, તો આમાં શું ખોટું છે? આમાં ક્યાં ક્યાં પૈસો ખર્ચવો છે? પછી વાણિયા બુદ્ધિ આવે ને, એટલે સૌથી વધારે ધર્મ વાણિયા કરે, કારણ કે એને ખબર છે કે આમાં કાંઈ પૈસો ખર્ચવાનો નથી. જો પૈસો ખર્ચવાનો હોય તો આ બધાય ભાગ્ય એવા છો. છે શબ્દ હજી પ્રતીત થતો નથી, છે શબ્દની સ્થાપના થતી નથી. જેટલા જગતના અન્ય પદાર્થો છે એની શ્રદ્ધા જેટલી છે કે મારી પાસે આટલા વસ્ત્ર છે, મારી પાસે આટલા આભૂષણ છે, મારો દાગીનો ઓછામાં ઓછો 40-50 તોલાનો તો ખરો જ છે, શ્રદ્ધા છે, શંકા જરાય નથી, આ બધું છે. ઘર અમારું ઘરનું ઘર છે, મારા નામનું છે, બધું આમ છે. છેમાં ક્યાંય જગતના પદાર્થોની અંદર કોઈ ભ્રાંતિ નથી. પણ કે આત્મા તો વાત કરી, પણ છે એ શબ્દ કહેવા માટે અંદરથી જે ભણકાર આવવો જોઈએ, શ્રદ્ધાન આવવું જોઈએ, એ આવતું નથી. કોને ખબર, કદાચ હોય કદાચ ન હોય. ન હોય તો કંઈ વાંધો નથી, પણ હોય અને જો આપણે ન હોય તો કેવા ભૂંડા લાગે. કેલા તને આત્મા નથી, તારી પાસે તમારા ઘરે આ નથી. આપણે ઘરની અંદર બધી વસ્તુ રાખી યાદ કરી કઈ કઈ કે આપણી જેમાં પ્રેસ્ટીજ રહીએ, અને કોક પૂછે કે આ તમારી પાસે નથી, તો આપણને તે કેવું થઈ જાય, મનમાં કેવું થાય કે હાડું આ વસ્તુ આપણી પાસે નથી. એમ અત્યારે આપણી આત્માની ગણતરી એક વસ્તુ તરીકેની છે, એક સ્ટેટસ ઓરિએન્ટેડ ધર્મ છે, ઓર્નામેન્ટલ ધર્મ છે, આભૂષણ, ઘરની શોભા, દેહની શોભા આત્મા છે. એવું ખરું? અહીંયા એ વાત મૂકે છે. પહેલી વાત બરોબર લક્ષમાં લેવાની છે કે આ હું છું, આ મારું અસ્તિત્વ છે, આ જ મારું જીવન, આ જ સત. આ શરીર એ અસત, આ શરીર એ ખોટું, આ શરીર છે એ મારી ઓળખાણ ખોટી, હું શરીર છું એ ઓળખાણ પણ. આ શ્રદ્ધા થાય સાથોસાથ, તો શરીરલક્ષી જે વ્યવહારો, શરીરલક્ષી જે સંગ્રહ પરિગ્રહ, શરીરલક્ષી જે અહંકાર, શરીરલક્ષી જે અભિમાન, બધું ઓગળી જાય. કેમ કે આ તો મારી ખોટી ધારણા છે. ધારણા ખોટી તો એનું અભિમાન સાચું? જ્યારે એ હું દેહ નથી પણ આત્મા છું, એ હું આત્મા છું પછી નક્કી કરશું, પેલા આત્મા છે. આખી વાત મૂકી છે. પેલું પદ, જો 6 પદ ઉપર આખું તત્વજ્ઞાન એટલું જ નહીં, પણ અહીંયા તો લખ્યું છે કે 14 પૂર્વ અને 45 આગમ એ આ 6 પદ ઉપર છે. જો આ 6 પદ નથી, આત્મા છે તે નિત્ય છે, છે કરતા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ, આ 6 પદ ઉપર 45 આગમ દ્વાદસાંગી અને 14 પૂર્વ રચાયા છે. આ 6 પદ ઉપર, એ 6 પદમાં પહેલું પદ, 6 પદ એનો વિસ્તાર છે. પહેલું પદ આત્મા છે, આ પેલા પદની શ્રદ્ધા. એ કે છે અત્યાર સુધી દેહ છે દેહ છે એ એક જ પક્ષનો સ્વીકાર હતો. જ્યારે આત્મા છે એમ નિર્ણય થશે ત્યારે શરીરનું મહત્વ ઓછું થશે. શરીરનો ત્યારે ઘાત કરવાનો નથી, આત્મઘાત કરવાનો નથી, પણ ગજવામાં જેમ નોટ હોય એને ફેંકી દેવાની નથી, પણ એના ઉપર જે મૂર્છા હતી એ ચોક્કસ ઓછી થશે, એ મટી જશે, એની ઘેલછા મટી જશે. એમ આત્મા છે એ નક્કી કર્યું ત્યારે દેહથી કોઈ જુદો ભિન્ન પદાર્થ છે એવું જીવનની અંદર નવું એક જીવન જીવવા માટે શ્રદ્ધાનું બળ ઉત્પન્ન થયું. આજ સુધી એ બળ જીવનમાં નહોતું. જેટલા વ્યવહાર કરીએ, જેટલો પુરુષાર્થ કરીએ, એ બધાની અંદર શરીરલક્ષી વિચારણા હતી અને દેહલક્ષી જ બધું થતું હતું. આપણો ઉદ્યમ, આપણો પુરુષાર્થ, આપણો સંસારમાં વ્યવહાર એ બધો શરીરને કેન્દ્રમાં રાખીને થતો હતો. પણ જે ક્ષણે આ પહેલા પદનો નિર્ણય થયો, આત્મા છે, આત્મા છે, તરત જ દેહનું મહત્વ ઓછું થયું, એના તરફની મૂર્છા ઓછી થઈ, ગેલછા ઓછી થઈ. એ આત્મા છે એ આપણે આ સમજીએ. આ પહેલા પદની વાત કરી છે, એ છ પદના પત્રની અંદર પણ જે વાત મૂકી છે એની સાથે જરાક આ વાતને લઈએ કે જેથી કરીને એક ને એક વાત બરોબર આપણને બેસે. કે પહેલું પદ જે સમજાવ્યું છે એ હું વાંચું છું, ફરી વિચારું. આત્મા છે જેમ ઘટ પટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. પણ શબ્દ મૂક્યો, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. વાત બેસે છે. અહીંયા ગાથામાં છે, અહીંયા ગદ્યમાં છે. ગાથામાં પછી સંવાદના રૂપમાં એ પદ સિદ્ધ થશે, પણ ગદ્યની અંદર તો સિદ્ધાંતના રૂપમાં મૂકી દીધું છે. આ સિદ્ધાંત લક્ષમાં આવતા જરા વાર લાગી અને કઠિન થતું હતું એનું સ્મરણ, એટલે પદ્યમાં આવ્યું છે. અને પદ્યમાં આવ્યું છે, સંવાદના રૂપમાં આવ્યું છે. પહેલા વહેલા શિષ્યની આત્મા નથી એવી વાતો આવે છે અને પછી સદગુરુની આત્મા છે સ્થાપના આવે છે, પણ એ બધી વાતો તો લૌકિક ભાષામાં આવી છે, શિષ્યની ભાષામાં સમજાવવાનું છે. અહીંયા સિદ્ધાંતની ભાષા છે, આ નિશ્ચયની ભાષા છે. એ કહે છે કે જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. શું કહ્યું આમાં? પણ એટલે પણ શબ્દનું મહત્વ થયું. ઓલામાં શંકા છે, ઘટ છે, પટ છે, ઘરમાં ફર્નિચર છે, ખુરશી ટેબલ છે, ટીવી છે, લાઇટ છે, કબાટ છે, એટલે આ ચોક્કસ છે એમ જ આ છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે, આદિ પદાર્થ કહેતા આપણો તમામ પરિગ્રહ, આપણો તમામ સંગ્રહ છે ને, એમાં શંકા છે? એમાં કઈ તારે વિચારવાનું છે નથી? એવું તમે કઈ કોઈ અત્યારે ગમે ત્યારે પૂછે તો કહીએ કે મારા ઘરમાં આ છે, વોશિંગ મશીન છે તો કે આ છે, ટીવી છે આ છે, ફ્રીજ છે આ છે, આવી પ્રકારના સાધનો કોઈ રસોઈડાના હોય બોલે બૈરાઓ અંદર અંદર તો નો કે અમારી પાસે છે, કટર છે, મિક્સર છે, ગ્રાઇન્ડર છે, જ્યુસર છે, અનેક વસ્તુ. એ જેવી વાત આવે તરત જ કંઈક છે, તેમ આત્મા પણ છે. જેટલું આ ચોક્કસ છે, જેટલું આ નિશ્ચિત છે, જેટલું આ શંકા વિનાની અપીલ વિનાની વાત છે, એમ આત્મા પણ છે. તો કદાચ કોઈએ પૂછી નાખ્યું હોય કે આત્મા છે તો કે એ જોવું પડશો, હતો નહીં કદાચ કોઈ લાઈવ હોય મૂકી દીધો હોય ક્યાંય તો મને ખબર, કોઈ વસ્તુ ઘરમાં આવી ગઈ હોય તો ખબર નથી. જ્ઞાની કે ચાહા, તારા જ્ઞાનમાં જગતના પદાર્થોની જેટલી સ્પષ્ટતા છે, જેટલી નિશંકતા છે, જેટલો નિશ્ચય છે, એમાં પણ શબ્દથી કહે છે. જેમ ઘટપટાદી પદાર્થો છે, આ બાબતમાં તને કોઈ શંકા ખરી? તને કોઈ સંદેહ ખરો? તને કોઈ અવઢવ ખરી કે નથી? તો કે છે. એમ આત્મા પણ છે. કેટલું સરળતાથી મૂકી દીધું, એનો દાખલો આપીને કીધું કે આ છે એમ આત્મા પણ છે. ભાઈ સહજતાથી કહેવું કે જેમ તારી પાસે આ બધું છે ને, એમ આત્મા પણ છે. આ પદાર્થો વિશે તને કોઈ શંકા નથી ને? એના હોવા પણ આ વિશે, એના હોવા પણ આ વિશે કોઈ શંકા નથી, નિશ્ચિત છે, ખાતરી છે, શ્રદ્ધા છે, એમ આત્મા પણ છે. સાહેબ ગજબ કરી તમે, આ તો ગજબ કરી તમે. આ બધું છે એમ આત્મા છે, અમે તો કોઈ દી આત્માને જોયો નહીં, ગણતરીમાં લીધો નહીં, ઉપયોગ કર્યો નહીં. અમારા ઘરમાં ચીજ ચેવી અમને તો ખબર જ નથી. કોઈ વસ્તુ હોય ને એમાં કદાચ એમ કે આનો આ ઉપયોગ થાય ને આપણને ખબર ન હોય, એમ આનું આય થાય, આપણે તો કોઈ દી વાપરું નહીં, આપણે કોઈ દી ઉપયોગ કર્યો. મુકેશભાઈ પછી સરસ કે છે, ગુભો રે છે. શું કામ આટલું સ્વાભાવિક સાહેબ તમે કહી દીધું કે આત્મા છે? તો કે જેમ અમુક ગુણ હોવાને લીધે ઘટપટ આદિ પદાર્થ છે, તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે, એવો આત્મા હોવાનું પ્રમાણ છે. જો તારે ત્યાં બધી વસ્તુ છે, તો એના અમુક ગુણ હોવાને લઈને એ વસ્તુ છે. એ ગુણ તને ખ્યાલમાં છે, એ ગુણ તને ખ્યાલમાં છે કે કોઈ પણ મશીન છે, કોઈ પણ સાધન છે, કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ એપ્લાયન્સીસ છે, એનો અમુક ગુણ છે, એટલે તમે કે છે. એ ગુણ ન હોય તો આપણે કઈ વસ્તુ હોય કે ન હોય એનો કઈ અર્થ નથી. ગુણ હોવાને લઈને વસ્તુ છે, વસ્તુનું અસ્તિત્વ શેના ઉપર છે? ગુણ હોવાનું છે. વાસણ ક્યારે કહેવાય કે પદાર્થને ધારણ કરી શકે તો વાસણ છે, નહીં તો વાસણ નથી. જળને ધારણ કરી શકે એ કુંભ છે, એને ઘટ કહેવાય કે જે પાણીને ધારણ કરી શકે. એમ પ્રત્યેક ગુણ છે પ્રત્યેક પદાર્થની અંદર, અને ગુણથી જ એનું હોવાપણું છે. આપણા ઘરની અંદર મશીન હોય, એ ચાલતું હોય તો મશીન છે, અને એ કામ ન કરતું હોય તો ભંગાર છે, માડીએ ચડાવી દીધો છે, અને જેથી કોઈ એવો આવશે તેથી ભટકાડી દેશે. એ ભંગાર છે અને વસ્તુ છે. માટલું ફૂટી ગયું છે પછી માટલું છે એમ નહીં કહીએ, ઠીકરું છે એમ કહેવાય. માટલું નથી પણ ઠીકરું છે, કાઢી નાખવાનું છે. સાવરણી નહીં કહેવાય, ભૂથું છે એમ કહેવાય, કેમ કે હવે એનો ઉપયોગ નથી. ગુણ ઉપર વસ્તુનું અસ્તિત્વ, એની શ્રદ્ધા, એની ઓળખ, એની આસ્થા એ આધારિત છે. જેમ ઘટપટ અમુક ગુણ હોવાને લીધે એ ઘટપટ હોવાનું પ્રમાણ છે કે ના છે, મારી પાસે વાપરી શકાય, ઉપયોગ કરી શકાય છે, તમારે જોતો હોય તો લઈ જાજો, અમે આપશું, બધું થાય છે, એનાથી થઈ શકે છે. ગુણ હોવાનું પ્રમાણ છે એટલે વસ્તુનું પ્રમાણ છે, ગુણ છે. એમ આ જ્ઞાની કે છે, અમે જે કહ્યું ને કે આત્મા પણ છે, તો સાહેબ એનો ગુણ અમને તો કોઈ દી લક્ષમાં નથી આવ્યું, અમારા ધ્યાનમાં કોઈ દી નથી આવ્યું, અમે તો કોઈ દી જાણતાય નથી કે આવી વસ્તુ અમારા ઘરમાં છે એ તો ઠીક, પણ એનો આ ગુણ છે. કયો ગુણ છે? કેટલો જબરજસ્ત વાત મૂકી. સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો જેને વિશે ગુણ છે, એવો આત્મા હોવાનું પ્રમાણ છે. જ્ઞાની કે અમને ખબર છે તમારી પાસે આત્મા છે, અમને ખબર છે, અમારી પાસે પ્રમાણ છે કે તમારી પાસે એવા ગુણવાળી વસ્તુ છે. તમને ખબર નહીં હોય કારણ કે તમે કોઈ દી એનો ઉપયોગ નથી કર્યો, વપરાશ નથી કર્યો. કદાચ તમે તમારું હોય તો એના તરફ એનું લક્ષ્ય ગયું. અમે કહીએ છીએ કે પણ છે સાહેબ, કેવી રીતે છે તો જુઓ, આ ગુણથી એનું પ્રમાણ છે. અમે પ્રમાણથી કહીએ છીએ કે આત્મા છે. કયું પ્રમાણ સાહેબ? વસ્તુના તો આ પ્રમાણ છે બધા ઉપયોગના, આત્માનો શું ઉપયોગ? અરૂપી એવું તત્વ, અદ્રશ્ય એવું તત્વ, અમૂર્તિક એવું તત્વ, એનો શું ઉપયોગ છે? તો કે છે ઉપયોગ છે સ્વપર પ્રકાશક ચૈતન્ય સત્તાનો ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે. કયો ગુણ છે આત્માનો? હવે અહીંયા કહ્યું છે એ જ બોલો, સ્વપર પ્રકાશક. હવે સ્વપર પ્રકાશક થી શરૂ કરો કે સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તા, ચૈતન્ય સત્તાનો અર્થ શું થયો? સ્વપર પ્રકાશક જે છે એને ચૈતન્ય સત્તા કહેવાય છે. આવો ગુણ જેને વિશે છે એવો આત્મા, તો આત્મા છે? તો કે ભાઈ એના ગુણથી વિચારીએ, આત્માનો ગુણ શું થયો? સ્વપર પ્રકાશક. શું એનો અર્થ કરશું? હા બરોબર છે, પોતાને જાણે એ પછી રાખો, અન્યને જાણે થી વિચારો. બે નું પછી કરો, નહી તો નહીં પકડાય. પરને જાણે છે કે નહીં? આ તમારા ઘરમાં આટલી બધી વસ્તુ છે ઘટપટ ને, એ બધાને જાણનાર કોણ? એવી કોઈ સત્તા છે? નહીં તો તમારા ઘરમાં હજાર વસ્તુ છે પણ એને જાણનાર કોણ? વસ્તુ તો ભલે ન હોય, બે વહી ગઈ, બે ઉમેરાણી, એ જાણ્યું કોણે? કઈ વસ્તુ એ જાણ્યું? વસ્તુ એ કઈ જાણે છે કે હું છું? પદાર્થ એ કઈ જાણે છે કે હું છું? તો આ જાણ્યું કોણે કે ના આ ઘડિયાળ છે? ઘડિયાળ છે એ હકીકત છે, એકલે બે જેવી વાત છે. પણ હવે આ ઘડિયાળ છે એને જાણનાર હું? તો મારા શરીરે જાણ્યું, આ કોણે જાણ્યું? આ પરને જાણવાનો પર પ્રકાશક, એટલે દરેક વસ્તુને પ્રકાશે. આ માઇક છે, જરાક જોઉં તો માઇક છે, આ પુસ્તક છે, આ ખુરશી છે, આ ટેબલ છે, આ લાદી છે, આ પંખો છે. અરે આ કોણ પ્રકાશે છે? આ કોણ કી છે? કઈ સત્તાનો આ સ્વભાવ છે? કોનું પ્રમાણ છે આ? અને હમણાં એક સેકન્ડમાં આ ઉડી જાય અંદરથી, સિવિયર કાર્ડિયક ફેલિયર, સિવિયર. પાણી પીવા પણ માગે નહીં. ત્યારે એને કહી કે આ બધું છે સાહેબ, જરા કહો તો ખરા, આંખ ઉગાડો, તમારી સામે શું છે જુઓ, કોણ ઊભું છે જુઓ, કોણ બોલાવે છે જુઓ, આ તમારો દીકરો આવ્યો, બોલો ને, રાડું પાડી પાડીને જેટલું બોલાય એટલું. આને તમે નથી ઓળખતા? આ નાની આવી, આ મોટો આવ્યો, દીકરો જે કેવું એ કયો, જે વાલો હોય યાદ કરી કરીને કયો, શું જવાબ દેશે? કારણ કે પ્રકાશક છે નહીં, પર છે, પર બધા હાજર છે, અમે બધા હાજર છીએ, ગણી લેજો પાંચે પાંચ દીકરા. પણ પ્રકાશક, આ પર પ્રકાશક ગુણ આટલો બધો પ્રત્યક્ષ રોજ વપરાશમાં, રોજ જાણવામાં, રોજ ઉપયોગમાં, ઉપયોગી સદા અવિનાશ. અવિનાશ એટલે જે જય સ્થિતિમાં ગયો, જેટલા જન્મ કર્યા એમાં પર પ્રકાશક ભેગો હતો કે નહોતો? ને તો કઈ ગતિમાં જઈને શું કર્યું તે? પણ જ્યાં જ્યાં ગયો, જંતુ રૂપે ગયો, પશુ પક્ષી રૂપે ગયો, દેવ રૂપે ગયો, નારક રૂપે ગયો, મનુષ્ય રૂપે ગયો, પણ પોતે જ્યાં જ્યાં ગયો છે અહીંયા બધું એને જાણ્યું છે. પોતાના દેહને પણ જાણ્યો છે, સંયોગને પણ જાણ્યા છે, સંબંધને પણ જાણ્યો છે, ખરું ને? તો એક તત્વ એની સાથે જ હતું, એ હતું એનું પ્રકાશક પણ. આ પર પ્રકાશક વિના આખું જગત અંધારું છે, જેમ આપણે કહી કે આંખ વિના અંધારું. આંખ પ્રકાશે છે એવી આ લબ્ધિ છે, આંખ તો સાધન છે. એટલે આત્મસિદ્ધિમાં આવશે કે જોનાર કોણ છે, આંખ છે કે એની પાછળનું આ પર પ્રકાશક બેઠો એ આત્મા છે. તો જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, અરે ભાઈ રેવા દે, તું જે જુએ છે એ આંખથી નથી જોતો. આંખ નબળી હોય તો મેં ચશ્મા પહેર્યા તો કાચથી દેખાય છે, તો ઉતારીને કાચથી જો, કાંઈ કાચથી નથી દેખાતું અને આંખથી પણ નથી દેખાતું, પણ એની પાછળ દેખનારો એની પાછળ જોનારો છે. પર પ્રકાશક ગુણ જેને વિશે છે એવી ચૈતન્ય સત્તા હોવાનું પ્રમાણ છે એવો આત્મા છે. માટે જ તું આખા જગતને જુએ છે, તું ઘટપટ આદિને પણ જુએ છે, તું તમામ આ વિશ્વની જેટલી જોવાલાયક ચીજ છે તારી જ્ઞાનની મર્યાદામાં મતિ જ્ઞાન છે. જો તું સર્વજ્ઞ હો તો બધાને જો, સર્વદર્શી અને સર્વજ્ઞ બધાને જાણ. પણ અત્યારે તું અમુક પદાર્થને જાણસ, અમુકને મર્યાદિત જાણસ, એનું કારણ એ કે તારો ક્ષયોપશમ ઓછો છે, એ આત્માનો તારો ગુણ અવરાયેલો છે. છે ચૈતન્ય સત્તા, પરિપૂર્ણ છે, પણ આજે બધું નથી દેખાતું. શક્તિ છે, સત્તામાં એ છે, પણ નથી દેખાતું. એનું કારણ એની પાછળનું આવરણ છે. એ બધું આવશે ત્યારે કર્મ સાબિત થશે કે કર્મના આવરણ છે. એ એનો દર્શન ગુણ છે, એ પ્રાથમિક બોધ આપે, સામાન્ય બોધ આપે એ દર્શન ગુણ, અને પછી જ્ઞાનનો ઉપયોગ તીવ્ર થાય. પછી એનો અવાજ, રૂપ, એની સાથેનો પૂર્વ પરિચય, એના અણસાર, એના બાહ્ય જે કંઈ ગુણ છે એના ઉપરથી નિશ્ચિત ચોક્કસ થાય કે આ એ જ છે. મહાવરો થતો જાય, પણ એનો પહેલો ઉપયોગ એ દર્શન ઉપયોગ. આ કંઈક છે આ દર્શન. એમ જગતની અંદર ભલે આપણે વસ્તુ જાણતા હોય કે ન જાણતા હોય, પણ જો પદાર્થ હોય તો એટલું તો દરેકને ખબર પડે કે કંઈક છે, કંઈક છે. શું છે એ નથી ખબર, પણ આત્મા છે અને જગતમાં કોઈ અન્ય પદાર્થ છે અને એને ખબર ન પડે એવું ન બને. આને કહે છે દર્શન ગુણ, સામાન્ય ગુણ. પર પદાર્થ છે, પર પદાર્થનું અસ્તિત્વ પણ છે, તો એ હોય તો એને તરત જ એની બોધ થાય. એ સામાન્ય બોધ, એને કહેવાય છે દર્શન. એ પણ બધા જીવની અંદર છે, કેમ કે પ્રકાશક છે. પણ વસ્તુનું પ્રકાશવું બે રીતે, સામાન્ય અને વિશેષ. એ સામાન્ય તો હોય જ દરેકમાં, કંઈક છે. અરે જીવ જંતુ હોય ને, ચાલતા હોય ને તો તરત જ આમ જોયું હશે કે એટલે પાછા વાય જાય, એવું એને અવરોધ લાગતો હોય, એને ભીનાશ લાગતી હોય, એને ગરમી લાગતી હોય, તો એ જંતુ પણ તરત જ એના પગ, એની ગતિ બદલાઈ જાય. એને બોધ વધારે નથી, કંઈક છે, કંઈક છે એનો બોધ છે. એટલે પ્રત્યેક જીવની અંદર જે ભય સંજ્ઞા છે એ આવી પ્રકારની જુદી જુદી એની અવસ્થા છે. પણ આ ચૈતન્ય ગુણ છે, આ જડમાં આ ગુણ હોતો નથી, જડમાં આ ગુણ હોતો નથી. નહીતર તમે તાવડી છે ને એ ચૂલા ઉપર રીએ જ નહીં, કેમ કે એને ખબર છે આ તો ગરમી છે, એ રીએ નહીં. પણ તાવડી ઉપર કોઈ જંતુ ચડી ગયો હોય ને તો ગરમી થાય તો ભાગવાનો પ્રયત્ન કરે, ન ભાગે એને સ્વાહા થઈ જાય, એ વાત જુદી છે, પણ એનો પ્રયત્ન તો ભાગવાનો હોય. પર પ્રકાશક પણ તો જીવમાં છે છે ને, હર અવસ્થામાં પણ છે. આ હવે વાંધો, બીજું શું હતું? બસ આ સ્વપ્રકાશકપણું ન હોવાને કારણે પોતે પોતાને જાણતો નથી. જુઓ, પોતે પોતાને જાણતો નથી, સ્વપ્રકાશકપણું એનું પોતાનું નથી, એટલે એ ઉપયોગ જે પરને જાણવામાં છે, એ ઉપયોગ જે પોતા તરફ જો પોતે વાળે કે હું ન હોત તો આ બધું ક્યાંથી હોત. ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, અને જાણનાર તે માન નહીં કહીએ, કેવું જ્ઞાન મૂર્ખ જતું. તો પર પ્રકાશકપણામાં તો ઊંચો ઊંચો ઉછળીને બોલે છે કે હું જાણું છું, હું જાણું છું. તું જાણું છું એટલે તારું શરીર તો જાણતું નથી, તારા દેહની અંદરનો એકેય અંગ જાણતું નથી, જડ ન જાણે તો જળનો એકેય અંશ પણ ન જાણે. તો તું એટલો બધું અભિમાન કરશ કે હું બધું જાણું છું, અને છતાં જાણનારને જાણતો નથી, આ તારું જ્ઞાન કેવું? જાણનારને એટલે ઉપયોગ જે બહાર છે એ જો અંદર ઠેરવે. ભાઈ તું થોડો અંતર્મુખ થા તો તને આવો સ્વપ્રકાશક એવી ચેતના તારી એવો તારો તને અનુભવ થશે. આત્મજ્ઞાન એવી જબરજસ્ત ચીજ છે, છતાં આશ્ચર્યકારક છે. આશ્ચર્યકારક એવી કે પોતાને પોતાનું ભાન થવું. શું થાય એમાં? સમ્યક દર્શનમાં જગતની મહાન ઘટના પર થાય શું? આપણે કે શું નવાઈ નવાઈની વાત છે? પોતાને પોતાનું ભાન થયું. હવે પોતાને પોતાની વસ્તુ મળી જાય, મળી જાય, એમાં શું બીજું? પોતાને પોતાનું ભાન થયું એટલે જ્ઞાનીએ કીધું આપ આપસે ભૂલ ગયા ઇનસે ક્યાં અંદર. આ બે ગુણ હતા તારા સ્વપર પ્રકાશકમાં, એના પર પ્રકાશકમાં અનંત કાળ કાઢ્યો. પર પ્રકાશકપણામાં રાગદ્વેષ કર્યા, મોહ કર્યા, મારું તારું કર્યું, અનેક પ્રકારના બંધ કર્યા, અનેક પ્રકારના ગતિમંદ કર્યા, અનેક અનંતા જન્મ મરણ કર્યા. આ બધું પરિભ્રમણ ચાલુ જ છે અને દુઃખ પણ ચાલુ છે. અનંત દુઃખ તારું ચાલુ છે. તારું પર પ્રકાશકપણું તો તારાથી જ્ઞાત છે, પણ મુશ્કેલી ક્યાં છે? સ્વપ્રકાશ પોતે પોતાને જાણતો નથી. બસ અધ્યાત્મનું આખો બેઝ. અને ઓહો, પાછો જે જાણતો નથી કેવો છે? તો અનંત જ્ઞાનનો ધણી છે. જે પોતે પોતાને જાણતો નથી એ કોણ છે? અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર. અરે તું તને જાણવા માટે કોઈ શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. તું જરાક વિચાર કર, અંતર્મુખ થા, તને તારી પ્રતીતિ થશે. જરાક ભ્રાંતિનું કવચ દૂર કર, જરા વિચાર કર કે આ ચેતના ગુણ કોનો, આ જાણપણાનો ગુણ કોનો, આ બધું જગતને જીવે છે જાણે છે કોણ જાણે છે, આ સંવેદના થાય છે કોને થાય છે, સુખ દુઃખની સંવેદના થાય, અનેક પ્રકારની એક એક ઇન્દ્રિયોના ભોગની સંવેદના થાય, એ સંવેદના ઇન્દ્રિયોને થાય છે કે તને થાય છે? એ સંવેદના કરનાર તત્વ કયું? એટલે ઓલો અહંકાર સૂક્ષ્મ છે એ જ કામ કર્યા કરે છે. અત્યારે જ્ઞાન અર્જન કરે છે તો પણ અહંકાર, અને અહંકાર દેહ આશ્રિત છે, અહંકાર દેહ આશ્રિત છે. એ જે પર્યાય છે, દેહાધ્યાસ છે, એ છૂટતો નથી. એટલે અત્યારે હું જાણું છું, સાંભળું છું, મેં આ કર્યું, મને આ ખબર પડી નવું, એ મને કહેતા પાછું હજી અજ્ઞાન જ છે, ચૈતન્યમાં જતો નથી. એ અત્યારે હજુ એ પણ એની પોતાનો દેહાધ્યાસમાં જ જાય છે. પોતાનો જે દેહ ધારણ કર્યો છે તે દેહનું અભિમાન એનું એને જ્ઞાનીઓએ સ્વચ્છંદ કીધો છે. જાણપણું પણ સ્વચ્છંદ છે, કેમ કે જો જે જાણપણું શરીરનું છે તો એ સ્વચ્છંદ છે. પોતાનું પોતાને જાણપણું જ્યારે થયું એવો અંદરથી એક ભાવ થાય, એવો પ્રકાશ થાય, એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો એ બહારથી નહીં અંદરથી થાય છે, તો પછી જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. પતી ગયું, આખા જગતથી ઉદાસીન થયો આત્મવૃત્તિ. આપણે વાત કરી છે, આ મેં 6 પદના પત્રનો વાત એટલા માટે લીધી કે આખી માંડણી છે આત્મસિદ્ધિની અંદર, આ 6 પદની વાત છે, પણ 6 પદનો પત્ર કૃપાળુદેવે લખ્યું છે કે શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ આ સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ પદ છે. સ્મરણમાં ન રહી શકે તો વિચારમાં તો આવે કે ન આવે. એટલે આ 6 પદની જ્યારે આ ગાથા ચાલે છે ત્યારે આ 6 પદનું સૈદ્ધાંતિક માંડણી શું છે એની, પછી તો સંવાદના રૂપમાં માંડણી આવશે, જેવી ગાથાઓ આગળ વધશે એટલે આ જ આવશે. પણ જો આપણને વાત બરોબર બેઠી હશે તો પહેલું પદ અને આખી વાત શેમાં છે, પહેલા પદમાં જ છે. પેલું બેસી ગયું તો પછી કાંઈ ઝંઝટ રહેતી નથી, અને બધે સુધી પહોંચી ગયા અને પેલું પદ નથી હજી બેઠું. તો આખી માંડણી થઈ જાય શરીર ઉપર, પછી બધું હું કર્મને જાણું, કર્મનો કરતા જાણું, પણ બધું હું જાણું, હું એટલે પોતે સ્વપર્ણની સ્વપ્રકાશક પણ સ્થાપિત નહીં થાય, કે આ બધું હું જાણું છું. અંદરનું ચૈતન્ય જાણે છે, એનો એ ગુણ છે, એની શક્તિ છે, સ્વપ્રકાશક મને પડે, મારું પરપ્રકાશક પણ એના આધારે છે. અને એ તો શરીર નથી તોય છે, આ શરીર નથી તોય છે, સનાતન છે, શાશ્વત છે, નિત્ય છે. આ વાત બેસે એટલા માટે આ પહેલા પદની જરા વાત લીધી છે. આપણે આગળ વધીએ.
આત્મા છે તે નિર્ણય પછી બીજો મહત્વનો નિર્ણય એ છે કે તે નિત્ય છે, એ સદાકાળ છે, એ સદાજીવી છે. આ ધર્મ સાધના, આ આધ્યાત્મિક સાધના, આ આત્મા નિત્ય હોય તો જ થાય, નહીં તો સાધના કોના માટે કરવી. ચારવાક તો કહી દીધું કે ભસ્મીભૂતસ્ય દેવસ્ય પુનરાગમનમ કુતઃ. અરે ભાઈ, આ સ્મશાનમાં કાયા બાળી નાખી પછી પાછું કોઈ આવવાવાળું છે જ નહીં, માટે દેવું કરીને પણ ઘી પીવો, બસ આ જ છે, આ જ કરો. પણ શાસ્ત્રો એમ કહે છે કે ના, અવાગમન છે, એક તત્વ એવું છે કે જે કાયમ છે, નિત્ય છે, ત્રણે કાળ રહે છે, તેને કહેવાય છે સત. જો સત છે તો તે સક્રિય છે કે નિષ્ક્રિય છે, એ પરિણામે છે, એ પરિવર્તન પામે છે, એના જીવમાં જે કંઈ ઘટના બને છે તે કોના કારણે બને છે. શાસ્ત્ર એમ કહે છે કે તે કાર્ય કરનાર કર્તા છે, તે ક્રિયા કરે છે, અને ક્રિયા કરે તેના પરિણામે જે કંઈ પણ થાય તેને કર્મ કહેવાય. નિજ કર્મ એટલે પોતાના કર્મનો તે કર્તા છે. બહુ મોટી વાત કરવી છે. અહીંયા કહેવું છે કે તમે સંપૂર્ણ રીતે સ્વતંત્ર છો, સત્કર્મ દુષ્કર્મ કરવા માટે અને કંઈ પણ ન કરવા માટે પણ સ્વતંત્ર છો, ને કર્મ રહિત અવસ્થા પણ પ્રાપ્ત કરી શકો છો. ત્રીજું પદ છે,
બસ બીજું પદ. આ જરા 6 પદની માંડણી ઉપર જ આખું છે, એટલે એક એક પદ જો બેસી જાય ઘણું મોટું કામ થશે, નહીં તો આત્મસિદ્ધિ પૂરી થઈ જશે. અને 6 પદની વાત પાછી ઊભી ને ઊભી. પહેલું પદ છે ઉપર મહત્વ હતું, આત્મા છે એ નક્કી કર, એનું શ્રદ્ધાન કર. હવે બીજું પદ આવ્યું, પેલા છે એટલે એનું અસ્તિત્વ છે, એ કલ્પના નથી. એ નહીં હૈ કલ્પના, એ નહીં વિભંગ. આ અમે કહીએ છીએ કે આત્મા છે, કોઈ કલ્પના નથી, જૂઠાણું નથી. આ કોઈ અમારી કલ્પના, મનની કલ્પના નથી કે અમે ગોતી કાઢ્યો કોઈ આત્મા કે જેનું કોઈ અસ્તિત્વ જ નથી. નહીં, અસ્તિત્વ છે. ઇટ ઇઝ એન એન્ટિટી, એ એક વસ્તુ છે, એક પદાર્થ છે. ભલે અરૂપી છે પણ છે, ભલે અદ્રશ્ય છે પણ છે, અમૂર્તિક છે છતાં છે. છે આત્મા નથી એવું નથી, કપોળ કલ્પના નથી, જૂઠાણું નથી, દંભ નથી, ગપાષ્ટક નથી, હંબક નથી. ઇટ્સ એ રિયાલિટી, ઇટ્સ એન રિયાલિટી, ઇટ્સ એન એન્ટિટી. એ તમે એને માનો ન માનો એ પછીની વાત આવે, પણ કોઈ ન માને એટલે નથી એવું થવાનું નથી. જેમ કોઈ સાહુડી રણમાં માથું નાખી દે એટલે શિકારીનું અસ્તિત્વ નથી એવું સાબિત થાય, એને લાગે મેં આંખ વીંચી દીધી એટલે હવે મને કોઈ મારનાર નથી, તો મારનાર તો ઊભો છે તે આંખ વીંચી. અસ્તિત્વ છે. આ છે નો અર્થ એ થાય કે છે, અસ્તિત્વ એ ગુણ છે. હવે એમાં છે શબ્દ ઉપર મહત્વ હતું, આખું બરોબર આપણી ધારણા વિચારણા એવી બેસવી જોઈએ કે હવે મને મળે છે, પ્રગટ થાય છે એ વાત પછી, પેલા શ્રદ્ધા શું થઈ? આત્મા છે, હું જે પ્રયત્ન કરું છું, મારે જે કંઈ કરું છું એમાં આત્મા નથી ને હું કરું છું, એટલે એવું નથી હું કરું છું, નિરર્થક કંઈ કરતો નથી. તો અહીંયા ત્યાં પેલા છે શબ્દ ઉપર એટલું બધું વજન આવ્યું. આ બીજામાં ભાઈ જુઓ, તે નિત્ય છે, તે જે છે એ નિત્ય છે. પછી આત્માની ક્યાં વાત છે? આત્માને તમારે જે શબ્દ કહેવો એ કયો ને? આત્મા છે તે નિત્ય છે. હવે તે ઉપર વિચાર કરો કે જેની મને શ્રદ્ધા થાય કે આવું કંઈક છે, તો જે છે એ અત્યારે છે, આ કીધું એટલે છે, આ ચર્ચા કરી એટલે છે, અને ઘરે જઈને નથી. સત્સંગમાં આત્મા છે અને ઘરમાં નથી. બરોબર, જ્ઞાનીના શબ્દો તો કોઈ અદભુત છે. એમાં કૃપાળુ દેવે જે મૂક્યું છે, આમ આત્મા છે તે નિત્ય છે, તે નિત્ય છે. ઉભાર્યો નિત્ય છે નહીં, તે નિત્ય છે. શું નિત્ય છે નક્કી કરવામાં પછી રવાડે ચડી જશું કે આ નિત્ય છે, આ નિત્ય છે નહીં, તે નિત્ય છે. તે એટલે શું? જે આત્મા છે તે, જે આત્મા છે તે, આમાં જે છે એ નહીં. જે આત્મા છે, જેની પેલા પદની જે શ્રદ્ધા છે કે મને થયું કે કંઈક છે, સ્વ પર પ્રકાશક એવું કંઈક છે, આ મારા શરીરમાં કંઈક છે કે જેથી કરીને હું આખા જગતને જાણું છું, નહીંતર એ ન હોય તો હું જાણી શકું નહીં. આવું અદ્ભુત તત્વ કંઈક છે, શું છે એનું સ્વરૂપ સમજાતું નથી, પણ આખા બધાને જાણવાનું કારણ એ તો અંદર કંઈક બીજું છે. આ શરીર નથી, આ શરીરથી હું બધું જાણું છું એવું નથી. એવો સરસ મજાનો વિચાર એને આવી ગયો. તો કંઈક છે એ એને આત્મા જ્ઞાનીઓ કે છે, તો આત્મા છે. હવે જે આત્મા છે મારામાં, જે આત્મા છે એવું તત્વ જે મારામાં છે, પરમ તત્વ જે મારામાં છે, એ તત્વ નિત્ય છે. નિત્ય છે એટલે એને ધારણ કરનાર શરીર હોય કે ન હોય, એ શરીરને કારણે નથી. બેસે છે, ઈચ્છે ઈચ્છે એટલે મારું દેહ છે એટલે આત્મા છે. બેસે છે, દેહ છે એટલે આત્મા છે, હું વિચારું છું એટલે હું આ શરીર છું એટલે આત્મા છે, અને હું શરીર નથી તો આત્મા નથી. પણ દેહ વગર આત્મા હોય કે ન હોય? આવી શ્રદ્ધા છે આપણી તો જીવ મુક્ત ક્યાંથી થાય? પણ સિલસિલામાં કેમ છે? દેહ વગર જો રહી જ ન શકતો આત્મા, જે તત્વની જે ત્યાં ત્યાં છે એમ વિચાર ન કરાય. એ ક્યારે ગયો? ત્યારે દેહ છૂટો ત્યારે એ સિલસિલા ઉપર ગયો ને. સિલસિલા તો એની શુદ્ધ અવસ્થા બતાવે છે. દેહ વગર જો ન રહી શકે તો આત્મા દેહ આધારિત થયો કે સ્વતંત્ર થયો? તો જે કહ્યું આવશે ગાથામાં, દેહ સંયોગે ઉપજે દેહ યોગથી ઉપજે દેહ વિયોગે નાશ. દેહ વિના ન રહી શકે. અરે દેહ વિના રહી શકે એનું નામ જ આત્મા. અરૂપી છે, અદ્રશ્ય છે, અમૂર્ત છે, એવા આત્મ સ્વરૂપને, એવા જ્ઞાન સ્વરૂપને દેહ ઈતો એનું બંધન છે. દેહ છે એ આત્માને બંધન છે. આયુ કર્મને ઉપમા શેની આપી છે? હેડ, બેડી, બંદીખાનું. તો દેહ છે એ તો એનું બંધન છે, એની અવસ્થા નથી. આ નિત્ય છે, તે આત્મા નિત્ય છે. જે આત્મા છે તે આત્મા નિત્ય છે. શ્રદ્ધા એ કરવી પડે કે નિત્ય છે. એ નિત્ય છે એની શ્રદ્ધા કરવામાં સર્વપ્રથમ એ કરી કે આ દેહની અંદર આત્મા છે, પણ દેહ નથી તો આત્મા નથી એવું માનવાની જરૂર નથી. હું મરી જાઉં છું ત્યારે આત્મા મરી જાય છે એમ સમજવાની કઈ જરૂર નથી. નાશ થાય છે તો દેહનો નાશ થાય છે કે આત્માનો નાશ થાય છે? બરોબર વિચાર જો ચાલ્યા કરે તો આ સમ્યક શ્રદ્ધાન જે છે, આ સમ્યક દર્શન, સમ્યકત્વ એ આત્માના સ્વરૂપની શ્રદ્ધા છે. એમાં કોઈ અંશે આવી પ્રકારનો નિશંકત્વ કહ્યું છે એને, પેલો ગુણ એનો, કોઈ શંકા કોઈ સંદેહ રહેવો જોઈએ નહીં. આત્મા દેહ છે માટે જ છે, અને દેહ ન હોય તો આત્મા નથી. તો એવી આત્માની મુક્ત અવસ્થાનો અર્થ શું? દેહ રહિત અવસ્થા. આપણે આ સિદ્ધ વગેરે છે ને, બહુ મોટા મોટા શબ્દો આવે છે ને, એટલે એમાં વાંધો આવી જાય છે. દેહ રહિત અવસ્થા. દેહમાં છે કેવો છે? ભાસ્યુ નિજ સ્વરૂપતે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશીને. ગાથામાં છે દેહાતી જ છે. અરે દેહથી પર છે, દેહ તો એનું બંધન છે. એ જો દેહ ન હોય તો આત્મા તો મુક્ત છે, મોકળો છે. એ દેહમાં જ છે, પણ દેહ વિના નહીં. દેહ તો એને માટે બંધન છે, એની જરૂરત નથી. આ નિત્ય છે, આ આત્મા નિત્ય છે. બરોબર બે શ્રદ્ધા બેસી જાય આત્માના સ્વરૂપની, એટલે આત્મા સત્ય છે. આ બે શ્રદ્ધા બેસે એટલે આત્મા સત્ય છે. પછી એનું અસત સ્વરૂપ કેવી રીતે થાય છે એ પછી આવશે. પણ આત્મા છે, જે આત્મા છે તે આત્મા નિત્ય છે. વારંવાર વિચારો પડશે કે તત્વ શોધ્યું છે, જે કાંઈ ઘટના બને છે, જે પરિભ્રમણ થાય છે, આ આવાગમન છે વગેરે, એ બધું અંદર આત્મા છે એનું થાય છે. શરીરનું આવાગમન થતું, શરીર તો જીર્ણ થયું, શીર્ણ થયું એટલે નષ્ટ થયું. આવાગમન કેનું થયું? અંદર જે આત્મા હતો એનું. શું કામ થયું? એ નિત્ય હતો. શરીર ભસ્મીભૂત થતા આત્મા ભસ્મીભૂત થતો નથી. તો આવાગમન શરીરનું થતું નથી, પણ આત્માનું થાય છે. બરોબર છે? તો આ તત્વ એક એવું છે કે જે કાયમ છે. એને શાસ્ત્રકારોએ કહ્યું કે જે ત્રિકાળી દ્રવ્ય છે, જે હતું, જે છે અને રહેશે, કોઈ કાળમાં જેનો અભાવ નથી એને સત કહેવાય. એટલે કૃપાળુદેવે કે આત્મા સત ચૈતન્યમય. પહેલામાં કહ્યું કે ચૈતન્ય સત્તાનો એનો ગુણ છે, અને બીજું એ સત છે. તો આવું સત ચૈતન્ય સિવાય બીજું કંઈ આત્મામાં છે નહીં, બીજા એકેય આભાસ દાખલ કરવા નહીં. તો શરીરને કારણે આત્મા છે, એક આભાસ છે. શરીરને કારણે આત્મા છે, શરીર હોય તો જ આત્મા રહે છે. શરીર ન હોય તો આત્મા ક્યાં જાય? તો આત્માનું અધિષ્ઠાન શરીર નથી, સ્વયં છે. એનું અસ્તિત્વ સ્વયં છે, સ્વતંત્ર છે, દેહથી પરતંત્ર નથી. અને સ્વયં છે ત્યારે પરિપૂર્ણ છે. દેહ છે એની અપૂર્ણતા છે. દેહનો આધાર એની કર્મજન્ય અવસ્થા છે, એની સ્વાભાવિક અવસ્થા નથી. તો બે પદ ઉપર આજે આપણે વિચારણા પૂરી કરી. આત્મા છે, જે આત્મા છે તે આત્મા નિત્ય છે. ખૂબ વિચાર કરવો. આજે જે કંઈ અડધો કલાક જો કોઈ ચિંતન મનન કરતા હોય, ધ્યાન કરતા હોય, તો વિષય આજે આટલો જ બને કે આત્મા છે અને જે આત્મા છે એ, અને એનો ગુણ પર પ્રકાશકપણાથી પકડો પહેલા. કે મને જે કંઈ આ જગત જણાય છે એ જણાય છે કોનાથી જણાય છે? તો અંદર કોઈ કેવું તત્વ છે એનાથી જણાય છે. આ શરીરથી કોઈ દી જણાઈ શકાય નહીં. કેમ કે જ્યારે શરીર નિશ્ચેષ્ટ અવસ્થામાં છે, સૂતું છે, થાકી ગયા છે, સૂઈ ગયા, પછી શું જણાય છે? એમ વિવેક કરીને આની ચૈતન્ય સત્તાને પકડો. એ તો છે જ, બેઠો છે. સપના એવા એમ કોણે કીધું? શરીર ચૈતન્ય સત્તાનો ગુણ પકડો, એના આધાર ઉપરથી એને જાઓ અને નક્કી કરો કે એ નિત્ય છે, એની કોઈ અસ્તિત્વ છે, અને આ સતનો એક પ્રકાર છે. આખું શાસ્ત્ર સત ઉપર અવલંબિત છે. અને હું સત છું આવી શ્રદ્ધા થાય, હું સત છું. આમ વિચાર કરતા કરતા કઈ ક્ષણે સમ્યક દર્શન થશે, નિસંદેહ રૂપની અંદર પછી હું આત્મા છું. અંદરથી ભણકાર રણકાર સ્વપ્રકાશક પણ અંદરથી આવશે. પર પ્રકાશકપણાથી શરૂ કર્યું, પ્રારંભ કર્યો, અને સ્વપ્રકાશકપણામાં ઠરી ગયો, આખું જગત સ્વપ્નવત લાગશે. અત્યારે જગત વાસ્તવિક લાગે છે અને પોતે સ્વપ્નવત છે, કે આત્મા જેવું કોઈ લાગતું નથી, સપનું છે આ તો. હવે જ્યારે આત્મા જ્યારે જણાય છે ત્યારે જગત સપનું બની જાય છે અને પોતે સત બની જાય છે, જગત અસત બને છે. આ બે પ્રક્રિયા બને. પોતાનું સત પકડાય તો જગત અસત, અને પોતાનું સત ન પકડાય ત્યાં સુધી જગત સત અને પોતે કલ્પના. આ આખો તત્વનો વિચાર છે. જરા વિષય થોડો વિચારણાનો છે, સમજણનો છે. વિચારણા કર્યા પછી સમજણ કેળવવી પડે છે. અને એ કેળવવામાં વિચાર સાથે વિવેકને જોડવો પડે છે, પ્રજ્ઞાને જોડવી પડે છે. પ્રજ્ઞાથી આત્મા અને આશ્રવ બે વચ્ચે ભેદ થાય છે. સમય સારજીમાં કહ્યું છે કે પ્રજ્ઞા છીણી જેવું કામ કરશે, નહીં તો એકમેક થઈ ગયા છે આત્મા અને આશ્રવ, એને ભેદ કરવાનો છે. પણ ભેદ કરતા પહેલા ધાર ક્યાં છે એ તો ખબર પડવી જોઈએ ને. બે ના ફાળા કરવા હોય તો એનો સાંધો ક્યાં છે એ ખબર પડવી જોઈએ. જો નહીં પડે તો મૂળ દ્રવ્ય આપણે કાપી નાખશું, એવું ન થવું જોઈએ. એટલા માટે વિવેકપૂર્વક કૃપાળુદેવે કહ્યું, એના વિચાર વિવેકપૂર્વક અને શાંત ભાવે જો કર્યા, જો તું કરીશ તો નિશ્ચિત સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા, તને અનુભવ થઈ જશે. અને અનુભવની વાત છે પછી તો ક્યાં કોઈને પૂછવા જવાની જરૂર હતી, એ સ્વયં પ્રમાણ છે. અનુભવ છે એ સ્વયં પ્રમાણ છે, એને શાસ્ત્ર પ્રમાણની આવશ્યકતા નથી. વિશેષ અવસરે
પરમ કૃપાળુ દેવ મહાદેવ સ્વામી ભગવાન જય.